ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રને 40.3 બિલિયન ડોલર જેટલી આવક થઈ હતી, જે વર્ષ 2022ના અંત સુધીમાં 20.5 બિલિયન ડોલર સુધી આવી જાય તેવી શક્યતા છે. વિદેશમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે તેની વિગતો મેળવીએ આ અહેવાલમાં.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસની મહામારી દરમિયાન એક બાબતનો હંમેશા ઉલ્લેખ થયો છે, અને તે છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકતા નથી. વિક્ટોરિયા યુનિવર્સિટીના મિચેલ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર 40.3 બિલિયન ડોલરથી 20.5 બિલિયન ડોલર સુધી ઘટી જાય તેવી સંભાવના છે. વિદ્યાર્થીઓના કોર્સમાં દાખલ થવાની સંખ્યા 50% જેટલી ઘટવાની અસર ફક્ત યુનિવર્સિટી પર જ નહીં પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયા પર પડશે. વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી અન્ય સેવા તથા સુવિધા પર પણ તેની અસર જોવા મળી રહી છે. મિચેલ ઇન્સ્ટિટ્યૂટના એજ્યુકેશન પોલિસી ફેલો પીટર હર્લીએ જણાવ્યું હતું કે ફક્ત યુનિવર્સિટી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડતા રિટેલ અને રેન્ટલ પ્રોપર્ટી જેવા ક્ષેત્રોને પણ હાલમાં અસર થઈ રહી છે.
I mean, you're looking at the international sector, the value of the international sector halving, the international education sector halving by the end of next year. And that's going to have huge ramifications. It's important to remember that actually universities pretty much only account for about a quarter of that value. A lot of the value of international students is actually comes in the form of spending in the wider economy. So think about, say, property or retail and so on. So it's not just universities who are going to be affected by this. It's there's a lot of different parts of the economy and society that will be impacted.
ક્લાસરૂમમાં બેસીને કરવામાં આવતો અભ્યાસ કોરોના વાયરસના કારણે શક્ય બન્યો નથી, પરંતુ ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ વધારો થયો છે. મહામારી અગાઉ ઓનલાઈન શિક્ષણ ક્ષેત્ર 9 મિલિયન ડોલરના સ્તર જેટલું હતું, પરંતુ ગયા વર્ષે 2020ના અંત સુધીમાં તેણે મોટી પ્રગતિ કરી અને તે 3.3 બિલિયન ડોલરના સ્તર સુધી પહોંચી ગયું હતું. આ વધારો વર્તમાન વિદ્યાર્થીને આભારી છે. તેઓ મહામારીના સમયે સ્વદેશ પરત ફર્યા, પરંતુ ત્યાંથી પણ તેમણે ઓસ્ટ્રેલિયન શિક્ષણ પૂરું કર્યું હતું. મિચેલ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર નવેમ્બર 2020માં નવા 17,000 વિદ્યાર્થીઓએ કોર્સમાં એડમિશન લીધું હતું, જે દરેક 6 મહિને થતા 1,20,000 એડમિશનથી ઘણું નીચું છે. વિક્ટોરિયન સરકારના દર અઠવાડિયે વધુ 120 આંતરરાષ્ટ્રીય ઉતરણનો પ્રસ્તાવ આગામી મહિનાના અંતથી શરૂ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને પરત ફરવાનું આશ્વાસન પણ મળ્યું છે. આકાંક્ષા નાગાસુંદરમ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મલેશિયા પરત ફરી હતી. તે જણાવે છે કે તે હવે મેલબર્નની RMIT યુનિવર્સિટીમાં પાછા ફરીને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે.
I'm hoping it's as soon as possible, at least by the next semester, which starts in July. So hopefully by then. So there's been, like, I think articles today about how there's a plan, right, to bring students back each week. And yeah, I'm hoping that plan, you know, is successful and they are able to bring us back to continue face-to-face classes.
એકાઉન્ટન્સી તથા અન્ય કોર્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મૂંઝવણ એ છે કે પરત ફરવાની પરવાનગી ઓછી છે અને અગાઉથી જ ઘણા વર્તમાન વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરવા પ્રયત્ન કરી રહ્યા છે. હર્લીના જણાવ્યા પ્રમાણે આ પરિસ્થિતિ હજી સામાન્ય થવામાં ઘણા મહિનાઓ વીતી શકે તેમ છે.
So whatever happens with Australia's border policy is going to impact the ability for international students to come into the country, for universities to grow their enrollment and their revenue, for students to start their course. And it's not just a matter of letting some students in. What's really, really important is the rate at which they come in. So to give you an example of this, at the moment there's about 150,000 international students offshore, outside of Australia. It would take 6 months using Australia's entire hotel quarantine capacity just to process those 150,000. And that's before getting to the problem of enrolling new students.
University of New South Wales-ના 10,000 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં વિદેશથી અભ્યાસ કરે છે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તે વિદ્યાર્થીઓને મુશ્કેલીના સમયમાં શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે, જેમાં ચીનમાં 2 લર્નિંગ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ સેન્ટરની મદદથી વિદ્યાર્થીઓ નવો અથવા વર્તમાન અભ્યાસ કરી શકે છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લઈને ફી ભરવી પડે છે, એ તેમના માટે થોડો ચિંતાનો વિષય છે. નાગસુંદરમ જણાવે છે કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કોઈ વળતરનો પ્રસ્તાવ મળ્યો નથી, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
I think at one point, like, international students were really concerned, like, how we are, you know, we are paying fees and all that. There's nothing being done for, you know, that whole transition between face-to-face and online. We were still, you know, like, paying the whole sum that how we would in online, I mean, face-to-face classes. So there wasn't really much done about it. I think that really upset, like, a major cohort of international students. Yeah, I guess that was the only thing that was really disturbing, I guess, for us, because the unis did not say anything, nor did they, like, offer any compensation.
International Education Association of Australia-na Phil Honeywood-e janavyu hatu ke vartman paristhitina karane Australia-e j nahi parantu samagra kshetra-e ghani tako gumavi chhe.
It's difficult to put an estimate on numbers that are still here. We would estimate around 100,000 are definitely here, the 700,000 we would normally have in the country. However, what we have to remind ourselves of, it's not just a $40 billion a year economic hit to Australia, according to the ABS. It's also the lost opportunity to teach the future young leaders of our own region, whether they be future business, political, academic leaders, who we've taught for some generations. And at any one time, up to a third of cabinet ministers in Indonesia and Malaysia government can be educated in Australia. And so it's actually a real loss to Australia's engagement with our region.
Coronavirus agau Australia-ma rehta antarrashtriya vidyarthiyoni sarkhamani-ma hal-ma vidyarthiyoni sankhya 260,000 jetli ochi thai chhe. SBS ન્યૂઝ માટે એસામ અલ ગાલિબ અને જ્હોન બેલ્ડોકે રજૂ કરેલો અહેવાલ SBS ગુજરાતી માટે વત્સલ પટેલે પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.